પાઠ શીખીએ છીએ.
હાજી,
બહુ મહત્વપૂર્ણ અને વિવિધ પાઠ છે દ્રવ્યનો પાઠ. એની અંદર આપણે શરૂઆત કરીએ છીએ કે દ્રવ્યના પાઠની પહેલા વિશ્વનું શું સ્વરૂપ છે અને પછી દ્રવ્ય એમાં કેવી રીતે છે એની વ્યવસ્થા આપણે સમજીશું. એક વિશ્વ શબ્દ આવે છે, એના અનેક પ્રકારના નામ જોવામાં આવે છે. જગત કહીએ છીએ, દુનિયા કહીએ છીએ, વર્લ્ડ કહીએ છીએ, લોક કહીએ છીએ, બ્રહ્માંડ કહીએ છીએ. તો વિશ્વ કોને કહેવાય? તો વિશ્વની પરિભાષા એવી રીતે બનાવી છે કે દ્રવ્યોના સમૂહને વિશ્વ કહેવામાં આવે છે. કે જ્યાં દ્રવ્યોના સમૂહ, જ્યાં દ્રવ્યો જોવામાં આવે, જ્યાં દ્રવ્યો રહે, ભેગા મળીને રહે, તે વિશ્વ કહેવામાં આવે છે. અહીંયા પણ થોડીક વાત એ સમજવા જેવી એ છે કે એક સંસાર શબ્દ પણ આવે છે અને એક વિશ્વ શબ્દ પણ આવે છે. તો લોકો સંસાર શબ્દોથી પણ ઘણા પરિચિત છે કે આપણે બધા આ સંસારમાં રહીએ છીએ એ પ્રમાણેના શબ્દ પ્રયોગ પણ થાય છે, અને આપણે બધા એક વિશ્વમાં રહીએ છીએ એવી રીતે પણ શબ્દ પ્રયોગ થાય છે. વાત એમ છે કે જગત, દુનિયા, લોક, બ્રહ્માંડ એ બધા વિશ્વના પર્યાયવાચી શબ્દો તો છે, પરંતુ વિશ્વનો પર્યાયવાચી શબ્દ સંસાર નથી. પર્યાયવાચી એટલે એના બીજા અનેક નામો જોવામાં આવે છે, પરંતુ ખરેખર વિશ્વ અને સંસાર એ બંનેમાં ઘણો ફરક છે. વાત એમ છે કે જે વિશ્વ જે છે એ તો અનાદિ અનંત અકૃત્રિમ છે. અને જેને કહેવાય કે કોઈએ એને બનાવ્યો નથી, એ સ્વયં નિર્મિત છે. છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહીએ છીએ. ત્યારે સંસાર શું છે? તો કે સંસાર જીવની એક સમયની વિકારરૂપ અવસ્થા છે. બંનેમાં આસમાન જમીનનો ફરક છે. સંસાર માત્ર જીવની, એ પણ જીવની એક સમયની પર્યાયમાં એ સંસાર ભાવ જોવામાં આવે છે. ત્યારે વિશ્વ તો છ દ્રવ્યના સમૂહને કહેવામાં આવે છે. વિશ્વ તો અનાદિ અનંત રહે છે. છ દ્રવ્ય અનાદિ અનંત રહે છે, માટે વિશ્વ પણ અનાદિ અનંત રહે છે. ત્યારે આ જીવની એક સમયની જે પર્યાય જે છે એ એક સમયની અપેક્ષાએ સારી શાંત જોવામાં આવે છે, અનાદિ અનંત નથી જોવામાં આવતો. પછી પ્રવાહની અપેક્ષાએ કોઈ અભવ્ય જીવ હોય એને અનાદિ અનંત જોવામાં આવે છે, અલગ વાત છે. એક સમયની પર્યાયની અપેક્ષાએ એ સાદી શાંત જોવામાં આવે છે, અને પરંપરા અપેક્ષાએ અનાદિ શાંત પણ એ જોવામાં આવે છે. વિશ્વ છે તેના દુઃખરૂપ છે ન સુખરૂપ છે, પરંતુ આ જે સંસાર છે જે જીવની પર્યાયમાં જોવામાં આવે છે, જે વિકારરૂપ જોવામાં આવે છે, તે દુઃખરૂપ છે, દુઃખમય દશા છે. વિશ્વનો ક્યારે પણ નાશ થતો નથી, પરંતુ સંસારનો કે આત્માના અવલંબને વિકરાળ દશા પ્રગટ થતા આ સંસારનો પણ નાશ જોવામાં આવે છે. આ પ્રમાણે બંનેમાં ડિફરન્સ જોવામાં આવે છે. સિદ્ધ ભગવાન છે, સિદ્ધ ભગવાન એ વિશ્વમાં રહે છે કે નથી રહેતા? આ પ્રશ્ન છે. કોણ બતાવશે? પરંતુ સિદ્ધ ભગવાન એ પણ વિશ્વમાં છે, પરંતુ સિદ્ધ ભગવાન ને સંસાર છે? તો કે સિદ્ધ ભગવાન ને હવે સંસાર નથી, કારણ કે તો જીવની દશામાં જોવામાં આવે અને એને તો એમનો અભાવ થઈ ગયો જોવામાં આવે છે. પરંતુ સિદ્ધ ભગવાનને સંસારી કહેવામાં તો આવતા નથી, પરંતુ વિશ્વમાં વિશ્વનું એક દ્રવ્ય એમ અવશ્ય કહેવામાં આવે છે. કેમ કે સિદ્ધ ભગવાન પણ ક્યારે છે? કે લોકના અગ્રભાગમાં બિરાજમાન છે, એમ કહીએ છીએ ને આપણે કે લોક છે એના ઉજ્જવળ લોકની અંદર, એના ટોપ ઉપર, એના જેને કે આઠમી પૃથ્વી ઈશ્વર પ્રાપ્ત ત્યાંગણ તચ થઈને ઉપર જેને કહેવાય કે ત્યાંગણ જોવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એ વિશ્વની અંદર એ દ્રવ્ય છે, વિશ્વનું એક જીવ દ્રવ્ય છે, તે વિશ્વમાં જોવામાં આવે છે. બાર ભાવનાઓ છે એની અંદર પણ બાર ભાવનામાં એક સંસાર ભાવના અલગ છે ને લોક ભાવના અલગ છે. એના પરથી પણ નક્કી થાય છે કે આ લોક વિશ્વ એ વસ્તુ અલગ છે અને સંસાર વસ્તુ અલગ છે. હવે આપણે વિશ્વને સમજીએ તો આ જે છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવામાં આવે છે તો કે છે કે એને કોઈએ બનાવ્યો હશે કે નહીં. તો જગતની અંદર અન્ય મતની અંદર અનેક પ્રકારની માન્યતાઓ ચાલે છે અને અનેક પ્રકારની માન્યતાઓની અંદર એમ માનવામાં આવે છે કે જેમ એક એવી કોઈ શક્તિ છે કે જગતની અંદર એ બધી વસ્તુઓ બનાવે છે અને તેની એ બધી વ્યવસ્થાઓ કરે છે. આપણા હાથમાં કંઈ હોતું નથી અને એ શક્તિને ભગવાન તરીકે લોકો જેને કહેવાય કે જોવે છે, ભગવાન તરીકે સ્વીકારે છે. એવી ખોટી જેને કહેવાય કે માન્યતા એવા કેટલાય જીવોમાં જગતની અંદર જોવામાં આવે છે. કેટલાય કે બહુધા જીવોમાં આ પ્રમાણેની માન્યતા જોવામાં આવે છે. વાત અસલમાં એમ છે કે આપણા ન્યાય ગ્રંથોની અંદર પણ આની આ પ્રમાણેની ચર્ચા આવે છે. એની અંદર પ્રશ્ન ઉપાડ્યો છે કે જો તમે એમ કહેવા માંગો છો કે જગતની અંદર એક એવી શક્તિ છે કે જેના કારણે મતલબ કે જેને આ વિશ્વને બનાવ્યું, આ બ્રહ્મને બનાવ્યું, તો પછી પ્રશ્ન એ થાય છે કે એને કોણે બનાવ્યું. મતલબ કે ભગવાને જો આ વિશ્વને બનાવ્યું હોય તો પછી કે છે કે આ ભગવાનને જ કોને બનાવ્યા, તો એના માટે પાછા બીજા ભગવાન ઉભા કરવા પડશે. તો પાછા ફરીથી પ્રશ્ન થશે કે એમને કોણે બનાવ્યા, એને પાછા ફરીથી પાછા કોઈને ઉભા કરવા પડશે. તો કે છે કે આ પ્રમાણે દોષનો પ્રસંગ આવી પડે છે તો કે એનો અંત આવતો નથી. આમ કરીને એની વાતનું ખંડન કરવામાં આવે છે કે હકીકતમાં જોવામાં આવે તો આ જે વ્યવસ્થા છે, વિશ્વ વ્યવસ્થા છ દ્રવ્યો, તો કે છે કે એ જગતની અંદર કોઈએ એને બનાવ્યું નથી. જો જૈન દર્શનમાં ભગવાનની સત્તાનો નિષેધ નથી કર્યો, ભગવાનની સત્તાનો નકાર નથી કર્યો, ભગવાનના અસ્તિત્વને તો સ્વીકાર કર્યો છે, પરંતુ ભગવાને આ વિશ્વને બનાવ્યું છે એ વાતનો નિયમથી નિષેધ કર્યો છે. ફરીથી કહું છું, જૈન દર્શનની અંદર ભગવાનને માનવામાં નથી આવતા એમ નથી કહેવામાં આવતું, પરંતુ ભગવાન આ વિશ્વના આ સૃષ્ટિના કરતા હર્તા છે એવી માન્યતાનો અવશ્ય નિષેધ કરવામાં આવ્યો છે. તો પછી આપણને એમ થાય કે ભગવાને ચલો આ વિશ્વને નથી બનાવ્યું, તો પછી આપણને આ જગતની અંદર આ બધા દ્રવ્યો જોવામાં આવે છે તો કે છે કે આ બધા દ્રવ્યોની અંદર આ બધી અવસ્થાઓ, એની અંદર ફેરફારો, એ બધું પણ તો જોવામાં આવે છે, તો કે એ પણ કોઈએ તો કર્યું હશે ને, એટલે એમણે કેવી રીતે થાય. તો વાત એમ છે કે જગતની અંદર જેટલા પણ દ્રવ્યો છે તે બધા જ દ્રવ્યોમાં પરિણમન સ્વભાવ પડેલો છે. આપણે આગળ એની ચર્ચા બી કરીશું કે પદાર્થ છે, જગતમાં દ્રવ્ય છે, તે ઉત્પાદવય દ્રવ્યો સ્વરૂપે રહેલા છે. ઉત્પાદવય દ્રવ્ય સ્વરૂપે રહેલા છે એટલે શું કે દરેક પદાર્થ ટકીને પરિણમન કરે તેવો એનો સ્વભાવ રહેલો છે. જગતની અંદર જેટલા પણ દ્રવ્યો છે તે બધા જ દ્રવ્ય ઉત્પાદવય દ્રવ્ય સ્વરૂપે રહેલા હોવાથી એ પદાર્થ પોતે એ પદાર્થના રૂપમાં કાયમ રહે છે અને એની અવસ્થાઓ નિરંતર બદલાયા કરે છે. એવું ચેન્જીસ પણ દરેકે દરેક દ્રવ્યની અંદર નિરંતર જોવામાં આવે છે. તો કે છે કે એવા ફેરફાર અને એવી અવસ્થાઓ જે આપણને જોવામાં આવે છે દરેક દ્રવ્યમાં, એનો કરતા ધરતા કોઈ છે નહીં, પરંતુ એ અવસ્થાનો કરતા ધરતા સ્વયં તે દ્રવ્ય જ છે, બીજું કોઈ છે નહીં. દાખલા તરીકે આપણે એક કેરી લઈએ. હવે એ કેરી કાચી છે, બજારમાંથી લાવ્યા, કેટલાક દિવસ પછી એ કાચી કેરી કેરી પોતે કેરીના રૂપમાં તો રહી, પરંતુ એ પોતે કાચીમાંથી પાકી થઈ, જેને કહેવાય ગ્રીનમાંથી યલો થઈ, ખાટીમાંથી મીઠી થઈ. તો કે છે કે આવું ચેન્જીસ કોણે કર્યું, એટલે કેરી વેચનારે કર્યું કે આપણા ઘરમાં આવી એટલે આપણે લોકોએ કરી. તો કે ના, વેચનારે એમાં ફેરફાર કર્યો છે ને આપણા ઘરવાળાએ ફેરફાર કર્યો છે, પરંતુ એ કાચીમાંથી પાકી થઈ, ફાટીમાંથી મીઠી થઈ, તો કહે છે કે એ કેરીના પ્રેમન સ્વભાવના કારણે એ કેરી થઈ છે. એટલે જગતની અંદર કોઈએ પણ એ પ્રમાણેની જેને કહેવાય છે વ્યવસ્થામાં એ કેરીને કંઈ કર્યું હોય તો કે એવી વ્યવસ્થા ભગવાને જોઈ નથી. ભગવાન છે એ આ બધી જ વ્યવસ્થાઓના જાણનાર છે, દેખનાર છે, અને એમના દિવ્ય જ્ઞાનની અંદર, એમની સર્વજ્ઞતાની અંદર આ વાત સ્પષ્ટપણે ઝળકી કે જગતના સમસ્ત પદાર્થ આવી રીતે ઉત્પાદય દ્રવ્ય સ્વરૂપે છે. અને એવી જેવી જોઈ એવી એમને જગતની સામે એ વાત દિવ્ય ધ્વનિ દ્વારા કહી. તો ભગવાન તો એ વ્યવસ્થાના જાણનાર છે અને અર્યંત ભગવાન એ વ્યવસ્થાને બતાવનાર છે, પરંતુ એ વ્યવસ્થાઓને કરનાર અને એ વ્યવસ્થાઓની અંદર ફેરફાર કરનાર અથવા તો એ વ્યવસ્થાઓને બનાવનાર તો કે એવી બધી વ્યવસ્થાઓ જગતની અંદર જોવામાં આવતી નથી. આમ પરથી નક્કી થાય છે કે જગતની અંદર એટલે કે વિશ્વની અંદર જેટલા પણ દ્રવ્ય છે એ બધા પોતે સ્વયં સંચાલિત છે, કે છે કે કોઈએ પણ કોઈની અંદર હસ્તક્ષેપ કર્યું નથી. વિશ્વની અંદર આ જે વ્યવસ્થા છે એ ઘણી સુંદર છે કે કોઈ કોઈની અંદર હસ્તક્ષેપ નથી કરતું, એટલે એ જેમ છે તેમ પોતપોતાના પ્રેરણમનમાં સહજ અનાદિથી ચાલી આવે છે અને અનંત કાળ સુધી રહેવા વાળી છે. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યની અંદર આવું ફેરફાર કરે તો આપણે આપણી માન્યતાની અંદર બીજા દ્રવ્યની શક્તિને જેને કહેવાય કે ઓછી આંકી અથવા તો બીજા દ્રવ્યની અંદર એ શક્તિ નથી એવું આપણે માન્યતામાં સ્વીકાર કર્યું તો હકીકતમાં આપણી એ આપણી માન્યતાની ભૂલ છે. ખરેખર પદાર્થની અંદર એ કમી નથી. દાખલા તરીકે હું પરનો કરતા એમ જો માનવામાં આવે તો પરની અંદર જે પરિણમન કરવાની શક્તિ છે કે છે કે તે આપણે એનો મને આપણી શ્રદ્ધામાં એનો સ્વીકાર ન કર્યો તો સામે જે દ્રવ્ય છે તેની અંદર પરિણમનનો અભાવ માન્યો, પરિણમન સ્વભાવનો આપણે અભાવ માન્યો તો એ દ્રવ્ય સંબંધીની વિપરીત માન્યતા આપણામાં પડી છે, જેના કારણે આપણને નિચાત્વનો દોષ લાગે છે. વસ્તુ વ્યવસ્થાને તપાસવામાં આવે તો હકીકતની અંદર એ વખતે એ દ્રવ્યનું પરિણમન એ જ પ્રમાણે થવાનું હતું એટલે થયું છે, તેનો કરતા હરતા બીજું કોઈ દ્રવ્ય નથી. આમ જગતની અંદર જેટલા પણ પદાર્થ છે એ બધા આવી ખૂબીઓ લઈને, અનંત ખૂબીઓ લઈને, અનંત વૈભવ સંપન્ન લઈને પરિણમન કરે છે. કોઈ કોઈને કરતું નથી, કોઈ કોઈને બનાવતું નથી. અને આવું જે સમજે છે તે સર્વ વિકલ્પોનો ત્યાગ કરીને એકવાર વિતરાગ દશા અને સર્વજ્ઞ દશા પ્રાપ્ત કરીને પોતે સ્વયં સિદ્ધ દશાને પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે વિશ્વના સ્વરૂપને સમજવાથી અનેક પ્રકારના લાભ પણ આપણને જોવામાં આવે છે. એક લાભ એ થયો કે ખોટી માન્યતાઓ જે હતી કે વિશ્વ કોઈએ બનાવ્યું છે તો એવી ઈશ્વર કરતા વાદવાળી જે બુદ્ધિ હતી તેનો અહીંયા આગળ નિષેધ થઈ જાય છે કે જગતની અંદર ખરેખર કોઈએ ઈશ્વર તો છે પણ ઈશ્વર એનો કરતા કરતા નથી. જગતની અંદર એવી કહેવત પણ કહેવામાં આવે છે કે આ જે પાંદડું છે ને, એ પાંદડું ઝાડનું જે પાંદડું હલે છે ઈશ્વરની મરજી વગર એ પાંદડું પણ હલતું હલી શકતું નથી. અહીંયા આગળ સર્વજ્ઞ ભગવાન એ કહે છે કે જેટલા પણ ઈશ્વર અત્યાર સુધી થઈ ગયા એ બધા ભેગા થઈને એક પાંદડાને પણ હલી શકાવાને સમર્થ નથી. એટલે કે એક પાંદડાની એક ગાળાના એક પત્તાને પણ એ હલી શકાવી શકતા નથી, કારણ કે એ પાંદડું એ અર્યંત ભગવાન એ સિદ્ધ ભગવાન માટે પરદ્રવ્ય છે, અનંત બલના ધણી અનંત વીર્ય પ્રગટ થઈ ગયું છે. એમ હોવા છતાં પણ કે છે કે પરદ્રવ્યની અંદર રંચ માત્ર પણ ફેરફાર કરી શકે એવી શક્તિ એ અર્યંત ભગવાન અને સિદ્ધ ભગવાનમાં છે નહીં. આવી આવું સાચું જ્ઞાન કરવાથી પરદ્રવ્ય સંબંધીનો જે કર્તૃત્વનો ભાવ છે એ નષ્ટ થઈ જાય છે અને સહજ નિરાકુલ દશા આપણને પ્રગટ થઈ જાય છે. જો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે, આત્માની અનુભૂતિ કરવી છે, આ વિષય વસ્તુ વ્યવસ્થાનો છે, વસ્તુ વ્યવસ્થાનું જ્ઞાન કરીને અધ્યાત્મમાં પ્રવેશ કરવામાં આવે છે અને અધ્યાત્મની અંદર ભેદ વિજ્ઞાનની મુખ્યતાથી વાત કરવામાં આવે છે, પરંતુ એ ભેદ વિજ્ઞાનનો મૂળ પાયો એ શું છે કે વેદ વિજ્ઞાન નો મૂળ પાયો તો એ છે કે વસ્તુ વ્યવસ્થા નું જ્ઞાન કરવું. જ્યાં સુધી ચાય દ્રવ્ય ની આવી સ્વતંત્રતા નો ખ્યાલ ન હોય ત્યાં સુધી સમજો કે ભેદ વિજ્ઞાન કેવી રીતે કરશે. હું પર નો કરતા તો કે છે કે આવું જે ખોટી બુદ્ધિ છે કે જ્યાં સુધી સ્વદ્રવ્ય ની સ્વતંત્રતા નહીં સમજે ત્યાં સુધી આવું ખોટું અજ્ઞાન આપણા ચિત્તમાં ઉભું રહેશે. ત્યાં સુધી એવું જે અજ્ઞાન છે, એવી બુદ્ધિ, એવી વિપરીત માન્યતા જે છે તે એવા ઉપયોગ ની અંદર, એવા ખોટા ઉપયોગ ની અંદર જેને કહેવાય કે ભગવાન આત્માના દર્શન થતા નથી. સરળ ભાષામાં કહું તો આવી વસ્તુ વાળા સ્વતા સંબંધિત જ્યાં સુધી ખોટી માન્યતા રહેશે ત્યાં સુધી આપણને આત્માની અનુભૂતિ થશે નહીં. આ નિયમ છે. ત્યારે આવી વ્યવસ્થાનું, આવી વસ્તુ વ્યવસ્થાનું અપર જયારે જ્ઞાન થઈ જાય છે ત્યારે એ જેને કહેવાય ખોટા મિથ્યા વિકલ્પો થી જેને કહેવાય કે વિરામ લે છે ત્યારે જયારે ઉપયોગ જયારે નિર્વાર થાય છે અને જયારે પછી આત્મા અને પરદ્રવ્ય વચ્ચે ભેદ વિજ્ઞાન કરે છે ત્યારે એને સમ્યક દર્શન ની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી ખોટી મિથ્યા માન્યતા વ્યવસ્થા સંબંધીની પણ, વિશ્વ વ્યવસ્થા સંબંધીની પણ પડી હશે ત્યાં સુધી તેને સમ્યક દર્શન પ્રાપ્ત થતું નથી. આ મહત્વનો મુદ્દો છે. એટલે વિશ્વ વ્યવસ્થા, એનું વ્યવસ્થા શું છે, એનું સ્વરૂપ શું છે, પદાર્થો નું શું સ્વરૂપ છે તેનું જ્ઞાન હોવું અત્યંત આવશ્યક છે. આપણા પાંચ પરમાનંદ છે એમાં એક પંચાસ્તિ કાય ગ્રંથ છે. એ પંચાસ્તિક ની અંદર પણ છ દ્રવ્ય ની ચર્ચા કરવામાં વિસ્તાર થી આવી છે. પૂજ્ય ગુરુદેવશ્રી ના એના પર પ્રવચન છે. એની અંદર એમને એક વાત કરી કે આ છ દ્રવ્ય ને જાણવાનું ફળ શું. તો ત્યાં ગુરુદેવશ્રી ફરમાવે છે કે આ છ દ્રવ્ય ને જાણવાનું ફળ છે વિતરાગતા. જો આત્મા ને જાણવાથી વિતરાગતા પ્રગટ થાય તો એક સ્વાભાવિક વાત છે. આવા કથનો તો તમને ઠેર ઠેર મળશે. પરંતુ છ દ્રવ્ય ને જાણવાનું ફળ પણ વિતરાગતા તો કે છે કે આવા કથાનો કોઈક વાર મળે છે. તો કે છે કે છ દ્રવ્ય ને જાણતા રહે કે વિતરાગતા થાય એમ વાત નથી કેવા બનતા. પરંતુ છ દ્રવ્ય ને આવી રીતે સ્વતંત્ર સ્વતંત્ર જે જાણે છે એની આવી કર્તૃત્વ બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે સ્વતંત્ર જાણવાનું ફળ એને કહેવાય કે વિતરાગતા પ્રગટ થાય છે. આ પ્રમાણે આપણે છ દ્રવ્ય ને એટલે કે એના સમૂહ ના વિશ્વ ને આ પ્રમાણે સ્વતંત્ર રીતે આપણે જાણવો જોઈએ. આ પ્રમાણે આ તો આપણે હજી વિશ્વની વાત કરી. હવે આપણે વાત કરવાની છે દ્રવ્યની. કારણ કે આપણો પાઠ દ્રવ્યનો છે. પણ દ્રવ્ય ક્યાં રહેલા છે તો કે છે કે એવા વિશ્વમાં રહેલા છે. તો કે વિશ્વનું શું સ્વરૂપ છે એની આપણે અહીંયા આગળ નોંધ લીધી. હવે આપણે દ્રવ્યની વાત કરીએ તો સૌથી પહેલા દ્રવ્ય છે વિશ્વની અંદર દ્રવ્ય છે. તો કે દ્રવ્ય કેટલા છે? હા બોલો, આ તો ખ્યાલ હશે તમને. બોલો, દ્રવ્ય કેટલા છે કોણ બતાવશે? હા, કેટલા છે દ્રવ્ય? છ. અરે સમજો, તમારો આ જે જવાબ છે તે જાતિ અપેક્ષા એ છે. કઈ અપેક્ષા એ છે? જાતિ અપેક્ષા. હકીકતમાં દ્રવ્યો છે અનંત. વિશ્વની અંદર કેટલા દ્રવ્યો છે? તમારો જવાબ બિલકુલ સાચો છે કે જાતિ અપેક્ષા એ છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવામાં આવે છે. જાતિ અપેક્ષા એટલે શું કે જીવ, પૂજગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ કે આ છ એ છ દ્રવ્યની જાતિ અલગ અલગ છે. તો કે જગતની અંદર જાતિ કેટલી જોવામાં આવશે? તો કે આ છ જોવામાં આવશે. પાંચ પણ નહીં જોવામાં આવે અને સાત પણ નહીં જોવામાં આવે. તો કે આવી રીતે છ જ પ્રકારની જાતિ જોવામાં આવે છે. તો કે છે કે જાતિ અપેક્ષા એટલે તો કે આ છ જ દ્રવ્ય જોવામાં આવે છે. દાખલા તરીકે ગતિ જોવામાં આવે છે ને, ગતિ કેટલી જોવામાં આવે છે? ત્રણ પણ જોવામાં નથી આવતી અને પાંચ પણ જોવામાં નથી આવતી સંસાર અપેક્ષાએ. તો કે છે કે ચાર જ ગતિના જીવો જોવામાં આવે છે. તો કે છે કે તેજ, દેવ, મનુષ્ય અને નારકી. તો કે છે ત્રણ પણ નથી ને પાંચ પણ નથી. એવી રીતે છે કે દ્રવ્ય જાતિ અપેક્ષાએ કેટલા છે? કે પાંચ પણ નથી અને સાત પણ નથી. તો કે છે કેટલા છે? કે જાતિ અપેક્ષાની જાત, એની જાત તપાસવામાં આવે તો છ છે. જીવ, પૂજગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાર અને કાળ. હવે વાત બીજો પ્રશ્ન કે દ્રવ્ય કેટલા છે તો કે અનંત છે. તો કે કઈ અપેક્ષા એ? તો કે સંખ્યા અપેક્ષા એ કહેવામાં આવે છે. કે જગતની અંદર સમજો જાતિનો ભેદ ન કરીએ અને જાતિનો ભેદ ન કરીને જેટલા પણ જગતની અંદર દ્રવ્ય છે એ બધાને જો સમજો કે સર્વજ્ઞ ભગવાને એમના જ્ઞાનની અંદર કેટલા જોયા છે સંખ્યા? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, એવી રીતે આપણે જોઈએ તો કે છે કે એવી રીતે અનંત. તો કે અનંત દ્રવ્યો
એક વિશ્વની અંદર એક સાથે એક ક્ષેત્ર અવગાહે રહેલા છે. ફરીથી બોલું છું, અનંત દ્રવ્યો એક જ વિશ્વની અંદર એક સાથે એક ક્ષેત્ર અવગાહે રહેલા છે. એક ક્ષેત્ર અવગા એટલે શું? એક ક્ષેત્ર અવગા એટલે કે આકાશના જ પ્રદેશોમાં, આ આખા વિશ્વની અંદર આકાશ નામનું પણ એક દ્રવ્ય છે, એ આકાશની અંદર આ છ છ જાતિના દ્રવ્યો એક જ જગા ઉપર સાથે બધા રહેલા છે. તો આ છ દ્રવ્ય જાતિ અપેક્ષા છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવામાં આવે છે. હવે વાત એમ છે કે એ જગતના જે છ દ્રવ્ય છે તો કહે છે કે એ લોકોની સંખ્યા કેટલી છે. આપણે ક્રમ ક્રમથી ચાલીશું એટલે કેટલીક વિષય ક્લિયર થાય આપણને. સૌથી પહેલા વિશ્વ કોને કહેવાય? તો કે છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવામાં આવે છે. હવે દ્રવ્ય કોને કહેવામાં આવે છે અને એના કેટલા ભેદ છે? તો ગુણોના સમૂહને દ્રવ્ય કહેવામાં આવે છે. આ એક એવી પરિભાષા સામાન્ય રૂપથી જેને કહેવાય કે પરિભાષા બનાવી, ગુણોના સમૂહને દ્રવ્ય કહેવામાં આવે છે. હવે સમજો, હવે એના કેટલા ભેદ? તો એના છ ભેદ છે. જીવ, ઉદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, આ બધા કે અપેક્ષાઈ જઈએ. હવે સંખ્યા અપેક્ષાએ એ બધાનું વર્ગીકરણ કરવું હોય તો આપણે કેવી રીતે કરીશું? તો જુઓ, જીવ છે, જીવ તો કહે છે કે જીવ જગતની અંદર કેટલા છે? તો બોલો ભાઈ, જીવ કેટલા છે જગતમાં?
અનંત.
અચ્છા, ઉદગલ કેટલા છે?
અનંત. અનંત.
અચ્છા, અનંત અને અનંતાનંદ, જીવ અનંત અને પૂજગલ કેટલા છે? અનંતા અનંત છે. એટલે બંનેમાં ફરક છે શું? આ સંખ્યામાં બંનેમાં ફરક થયું? ચાલ આવે છે. એટલે જીવ કરતા ડબલ છે એમ કેવું છે? અનંત અનંત નો અર્થ શું? જીવ
ઘણા બધા
અને પૂજગલ કેટલા છે? અનંતાનંદ. એટલે જો જીવ અનંત છે તો એનાથી અનંત અનંત લખ્યું છે તો પૂજગલ કેટલા થઈ ગયા? ડબલ થઈ ગયા એમ કેવું છે? શું કેવું છે? કોઈને ખ્યાલ આવે છે?
ના, એ તો મલ્ટીપ્લિકેશનમાં એનાથી ઘણા 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 વધુ એમ.
અનંત નો અનંત થી વર્ગ કરવામાં આવે અને જે સંખ્યા આવે, ખ્યાલ આવે ને કે નહીં? અનંત ને અનંત નો વર્ગ કરો ત્યારે જઈને આગળ જઈને પૂજગલોની સંખ્યા આવે છે. આખું એનું માપ પણ ભૂમિકાર ની અંદર, જીવકાળ ની અંદર આખું એનું બતાવ્યું છે કે જીવ અનંત છે તો પૂજગલ ને અનંતાનંદ કીધા એટલે શું? જીવ કરતા ડબલ? તો કે જીવ કરતા ડબલ નહીં, જીવ કરતા તો અનંત ગણા, અનંત જીવ અને અનંત ગણા. અનંત ને અનંત થી અનંત વાર વર્ગ કરવામાં આવે એટલા કે પૂજગલ દ્રવ્ય જગત ની અંદર જોવામાં આવે છે. એવા સર્વજ્ઞ ભગવાને એવી અનંત રાશિ, જેને કહેવાય ગણી ખાતી રાશિ, જેને કહેવાય જે જોવામાં આવે છે. અરે અનંત શું છે? અનંત આપણે બહુ વિસ્તારમાં નથી જતા, કારણ કે એનો વિસ્તાર તો ઘણો છે, પરંતુ એક સામાન્ય ભાવભાષના થાય. આપણને ખ્યાલ આવે કે જગતની અંદર કેટલા પદાર્થો છે. આપણને કેવળ જ્ઞાનનો મહિમા આવે કે કેવળ જ્ઞાનમાં એક સમયની પહેલામાં જગતની અંદર કેટલા દ્રવ્યો છે અને એ સર્વજ્ઞ ભગવાને શું જોયું છે. એક વાર પછી અત્યારે આપણે ચાલતા વિષયમાં વાત કરીશું. એક વાર તમને બતાવીશ કે સર્વજ્ઞ ભગવાનની એક સમયની જ્ઞાનની પર્યાયમાં એનો વિષય કેટલો બને છે, એ પછી તમને ત્યારે એની ચર્ચા લઈશું આપણે. અહીંયા આગળ તો કહે છે કે આ જે જીવ છે એના કરતા પણ અનંત ગણા. અનંત એટલે શું? કે જેમાંથી એક બાદ કરો તો બાદ કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ. તો કહે છે કે ક્યારે પણ સંખ્યા ખોટે ના અને અનંતની અનંત રે. તો કે છે કે એટલી ને એટલી રે. તો કે છે કે જેને કહેવાય એટલી ને એટલી એટલે એ અનંત પણ રે, તો એને અનંત કહેવામાં આવે છે. દાખલા તરીકે સમજો કે સ હોય તો માઇનસ વન કરતા જાઓ તો એક વખત શું આવશે? ઝીરો માં જવાબ આવશે. અસંખ્યાત સંખ્યા પણ આવે છે, એ બધી સંખ્યાત સંખ્યા કહેવાય. સ, બસો, ત્રણસો, ચારસો, એ બધી સંખ્યાત સંખ્યા. અસંખ્યાત ની અંદર પણ બોલાતું નથી, પરંતુ અસંખ્યાત સંખ્યા એવી છે એમાંથી પણ માઇનસ વન બાદ કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ આગળ, તો એનો પણ ઝીરો થઈ શકે છે. પરંતુ અનંત સંખ્યા એના પણ બે ભેદ છે, અક્ષય અનંત ને અક્ષય અનંત, એમાં વધારે નથી જતા. પણ અહીંયા આગળ જીવ અને પૂજગલ તો અક્ષય અનંત માં આવે છે કે અનંત માંથી અનંત બાદ કરવામાં આવે તો પણ રાશિ અનંત પડે જ રહે તેને અહીંયા આગળ અનંત કહેવામાં આવે છે. ફરીથી અનંત રાશિ છે એટલી મોટી અનંત રાશિ કે એમાંથી એક એવી વિશિષ્ટ અનંત રાશિ નો, કારણ કે અનંત ના પણ અનંત ભેદ છે, અને એવું અનંત લોકે એમાંથી અનંત રાશિ નાશ કરવામાં આવે તો કોઈ રાશિ અનંત પડે જ રહે, તો કે છે કે એને અનંત કહેવામાં આવે છે. ત્યારે જે આટલા અનંત છે તો કે તો કે છે પૂતગલ કેટલા હશે, તો કે છે કે પૂતગલ અનંત નંત જોવામાં આવે છે. ઘણી રાશિ છે સંખ્યા અપેક્ષા એ જીવ આ દ્રવ્યો ની વાત કરીએ છીએ, બધા દ્રવ્યો ની વાત કરીએ છીએ. હવે રહી વાત છે ધર્મ, ધર્મ એટલે ધર્માસ્તી કાય, અધર્માસ્તી કાય અને આકાશ. તો કે છે કે આ કેટલા છે, તો જગત ની અંદર ધર્માસ્તી કાય એક દ્રવ્ય છે, અધર્માસ્તી કાય એક દ્રવ્ય છે, અને આકાશ દ્રવ્ય પણ અખંડ પડે એક જ દ્રવ્ય જોવામાં આવે છે. અને કાલ, તો કાળ કેટલા છે, કાળ દ્રવ્ય, કાળ પણ એક દ્રવ્ય છે. તો કે છે કે લોક પ્રમાણ અસંખ્યાત, લોક પ્રમાણ અસંખ્યાત એટલે શું, દાખલા તરીકે આપણે આ વર્તમાનમાં એક લોક જોવામાં આવે છે જેની અંદર જીવાદી આ છ દ્રવ્ય જોવામાં આવે છે, એ કેટલો મોટો કે ખ્યાલ છે કોઈને,
ચૌદ રાજ્યો
કદાચ કોઈનાથી આવ્યું છે,
ચૌદ રાજ્યો
શું છે,
ચૌદ રાજ્યો અને 343 ગણ રાજ્યો કદાચ ક્ષેત્રફળ છે,
તમે જે 14 રાજ્યો ની વાત કરો છો ને એ તો ઉપર થી નીચે ની હાઇટ ની વાત કરી, ઉર્જા લોક થી લઈને અધોલોક સુધી ની જે તમે હાઇટ માપો છો ને તો એ 14 રાજ્યો છે લંબાવેલી, અને પહોળાઈ એની 7 રાજ્યો, અને અંદર તમને કે ઘન રૂપે છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો કે છે કે ઘન રૂપે કેટલું થાય છે કે 343 ઘન રાજ્યો પ્રમાણ, એક કે આ એક આખો લોક છે, ઘણો મોટો છે, કેવો મતલબ, ચૌદ રાજ્યો નથી 343 ઘન રાજ્યો પ્રમાણ છે, તો કેવો મતલબ, અને આ રાજ્યો કેટલો મોટો, કે રાજ્યો નું માપ એવી રીતે આવ્યું છે કે એક રાજ્યો માં કેટલો, સમજો એક રાજ્યો કોને કહેવાય, એક રાજુ એટલો મોટો છે કે એના અસંખ્યાત ના ભાગ ની અંદર અસંખ્યાત યોજન વાળા અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર આવી જાય છે. ફરીથી બોલું છું, એક રાજુ એટલો મોટો છે કે એના અસંખ્યાત ના ભાગ માં અસંખ્યાત યોજન વાળા અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર એના અસંખ્યાત ના ભાગ માં આવી જાય, તો આ એક રાજ્યો ના અસંખ્યાત ના ભાગ માં આટલું મોટું, જેને કહેવાય કે આટલો બધો મોટો એરિયા છે, તો એક રાજ્યો માં કેટલો મોટો એરિયા છે, આ મધ્ય લોક છે ને, આપણે અત્યારે બધા મધ્ય લોક માં રહીએ છીએ, તો આ એક આખો મધ્ય લોક એક રાજ્યો નો છે, વિચાર કરો, અને એક રાજ્યો આટલો મોટો તો તમે સમજો કે 343 ઘન રાજ્યો ઘન કરવાનો છે, તો કે છે કે ઘન રાજ્યો કેટલો મોટો હશે એવી આપણે કલ્પના કરી શકીએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં, વિશ્વ એટલું બધું મોટું છે. હવે સમજો આગળ વાત, તો કે છે કે અહીંયા આગળ હવે આ એક આપણો આખો લોક છે, તો કે છે કે એના પ્રદેશ કેટલા, પ્રદેશ એટલે સમજો એના એરિયા કેટલો, એમ તો જેને કહેવાય કે હવે એને માપવાનું પણ સાધન જીનાગર ની અંદર પૂતગલો નો સહારો લઈને બતાવીશ, એક પૂતગલ પરમાણુ આકાશ ની જેટલી જગ્યા રોકે તેને એક પ્રદેશ કહેવામાં આવે છે, એક પૂતગલ પરમાણુ આકાશ ની જેટલી જગ્યા રોકે તેને પ્રદેશ કહેવામાં આવે છે. તો કે છે કે આ જે હિટલર બીજી પાસા મટેલ કે આકાશ નો નાનામાં નાનો ભાગ તેને પ્રદેશ કહેવામાં આવે છે, તો કે છે કે હવે એ કેટલી જગ્યા રોકે છે, તો અહીંયા આગળ કહેવાય કે એના પ્રદેશ કેટલા આકાશ ના, તો કે છે કે અસંખ્યાત પ્રદેશી છે, આકાશ કેટલા પ્રદેશી છે, જો બધાના પ્રદેશો ની પણ વાત આવશે, પણ અત્યારે સંખ્યા ની વાત કરીએ છીએ આપણે, આ છ દ્રવ્ય ની સંખ્યા નું ચર્ચા ચાલી રહી છે, એની અંદર આ જે આકાશ દ્રવ્ય છે એ કેટલા પ્રદેશ છે, આકાશ દ્રવ્ય તો અનંત પ્રદેશ છે, સાંભળજો બરોબર, આકાશ દ્રવ્ય તો પોતે અનંત પ્રદેશી છે, પરંતુ એ આકાશ ની અંદર જ્યાં જીવાદી 5 દ્રવ્યો રહે છે તેટલા ભાગને લોકાકાશ કહેવામાં આવે છે, અને એ લોકાકાશ ના પ્રદેશ કેટલા, તો કે એ લોકાકાશ ના પ્રદેશ છે અસંખ્યાત. ખ્યાલ આવે છે
નિલેશભાઈ, ના બરાબર છે, સમજાય છે નિલેશભાઈ, પણ એક ક્વેશ્ચન છે, કે તમે કીધું કે લોકાકાશમાં જ્યાં પાંચ દ્રવ્યો છે ત્યાં આકાશના પ્રદેશ અસંખ્યાત કીધા હતા, રાઈટ? તો પણ પૂતગલ, તો પૂતગલ તમે કીધું અનંતાનંત પૂતગલના પરમાણુઓ છે. હવે એક પૂતગલનો પરમાણુ એક પ્રદેશ રોકે તો એવા તો અનંતાનંત પરમાણુઓ છે, તો આકાશ પ્રદેશ અનંત ના આવવા જોઈએ કે અસંખ્યાત કઈ રીતે કીધા હશે ત્યાં?
હા, બહુ સરસ પ્રશ્ન છે. અને આપણે પ્રશ્ન કરી મારા લગી આ પ્રશ્ન પૂછ્યો છે. પહેલા હું ફરીથી ક્લિયર કરું છું, પછી તમારા પ્રશ્નો ને જવાબ આપું છું. આકાશ દ્રવ્ય કેટલા પ્રદેશી એમ જયારે પૂછવામાં આવે તો એ અનંત પ્રદેશી છે. વાત નંબર એક પહેલા તો. હવે એ જ આકાશના જીવાને પાંચ દ્રવ્યો જ્યાં લડે છે, જેટલી જગ્યા કવર કરે છે, એટલા ભાગને લોકાકાશ કહેવામાં આવે છે. હવે એ લોકાકાશના પ્રદેશ કેટલા છે? તો એ લોકાકાશના પ્રદેશ છે અસંખ્યાત. આકાશના પ્રદેશ તો અનંત છે અને લોકાકાશના પ્રદેશ છે અસંખ્યાત. અને એ લોકાકાશ જેટલા જીવાદિ પાંચ દ્રવ્ય રહે છે એટલી જગ્યા છોડીને બાકીના બધું જે ખાલી 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 જગ્યા જેટલું જોવામાં આવે છે તો ક્યાં સુધી છે? પછી બધું અનંત 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 પ્રદેશોમાં આકાશ દ્રવ્ય જેટલું જોવામાં આવે છે ત્યાં કોઈ પર્ટિક્યુલરલી વિશિષ્ટ જગ્યામાં જીવાદિ પાંચ દ્રવ્ય જોવામાં આવે છે. હવે આપણે વાત એ ચાલે છે કે લોકાકાશના પ્રદેશ અસંખ્યાત કીધા. હવે તમે એમ કીધું કે ભાઈ પૂતગલ કેટલા? તો કે પૂતગલ છે અનંતા અનંત. તો કે અનંતા અનંત પૂતગલ દ્રવ્યો એક અસંખ્યાત પ્રદેશમાં કેવી રીતે આવી શકે? તો અહીંયા આગળ જવાબ આપ્યો છે કે આરામથી એટલા માટે આવી શકે કે એ નગ્ગાની અંદર આકાશની અંદર એવી રીતે અવગાહના દેવાનું સામર્થ્ય પડેલું છે. અને એ અવગાહના દેવાનું એવું સામર્થ્ય છે કે અનંત પૂતગલોનો પણ ત્યાં આગળ સમાવેશ કરી શકે છે. જો એક રૂમ ની અંદર એક બલ્બ સળગાવવામાં આવે તો એક રૂમ ની અંદર એક બલ્બ સળગાવવામાં આવે તો એનો પ્રકાશ બધી જગ્યાએ ફેલાયેલો છે. પછી સમજો કે બીજો બલ્બ સળગાવી પણ એ જ પ્રકાશ ની અંદર એક બાકીના એ બીજા બલ્બ ના પણ પ્રકાશ એની અંદર સમાહિત થઈ જાય છે કે નહીં? એની અંદર ત્રીજો બલ્બ સળગાવવામાં આવો એનો બી પ્રકાશ લાવો. જો પહેલો બલ્બ સળગાવ્યો તો તે બધા કવર કરતો હતો, એટલે કે એક રૂમ એક ઓરડાના બધા જ ખોરા કવર કરતો હતો, બધી જગ્યાએ પ્રકાશ ફેલાયેલો છે. બીજો બલ્બ પણ એનો પ્રકાશ તો બધી જગ્યાએ ફેલાયો છે. ત્રીજો બલ્બ પણ એવી રીતે નાક બલ્બ મૂકી દો એક જ રૂમમાં એકલા જ રૂમની અંદર તો એનો પ્રકાશ કોઈ બધાની અંદર સમય જાય છે કે નહીં? એક કરોડ બલ્બ મૂકી દો અને એનો જે પ્રકાશ થશે એ પણ એટલા જ ઓરડાની અંદર સમાઈ જશે કે નહીં? એક અબજ બંધ મૂકો એની અંદર પણ જેટલો પ્રકાશ છે એ બધા એકબીજાના સમાઈ થઈ જાય છે કે નહીં? તો કે આમ કેવી રીતે થઈ ગયું? તો કે છે કે બધાની અંદર આવી રીતે એકબીજાને અવગાહના આપવાની શક્તિ રહેલી છે. એટલા માટે કે આ લોકની અંદર આ અસંખ્યાત પ્રદેશની અંદર એટલે કે આવી રીતે અનંત પરમાણુઓ પર આવી રીતે એકબીજાને અવગાહન આપીને એટલે કે રહી શકે છે એના કોઈ પણ પ્રકારની બાધા પહોંચી નથી. ખ્યાલ આવે છે કે નથી આવતો?
હાજી હાજી, બહુ સરસ.
બરાબર છે. એવી રીતે એની શક્તિ જેવું સામર્થ્ય છે. કેવાનો મતલબ કે આ પ્રમાણે બધા જ તમે તો આપણે વાત કરીએ જેવો બહુ સમજવા જેવી વાત છે. એકલા પૂતગલો થોડા રહે છે, આ તો આપણે કેટલા પૂતગલ ની વાત કરી. એવા તો જીવ દ્રવ્ય બી પણ અનંત છે તો જીવ દ્રવ્ય પણ ત્યાં ને ત્યાં જ રહે છે. પછી ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય પણ ત્યાં ને ત્યાં જ રહે છે. ખ્યાલ આવે છે કે નહીં? આકાશના પ્રદેશો પણ તેના આકાશના પ્રદેશ પર પોતે હસ્તી રૂપે તો ખરા ને? ભલે આપણે અત્યારે આકાશનું વર્ણન કરી રહ્યા પણ આકાશના પ્રદેશ પર એમાં આવી ગયા કે નહીં? કેમ આકાશ દ્રવ્ય પર પોતે આવ્યું કે નહીં? અરે આપણે છેલ્લી વાત ચાલતી હતી કે કાળ દ્રવ્ય. તો કે છે કે કાળ દ્રવ્ય કેટલા છે? તો કે છે કાળ દ્રવ્ય લોક પ્રમાણ અસંખ્યાત છે. એટલે શું? માની લો એક્ઝામ્પલ આપું છું. દાખલા તરીકે આકાશ જો લોકા આકાશ હમણાં બોલું એટલે લોકાકાશ સમજો જરા. એટલે લોકાકાશ ને પણ આપણે આકાશ કરી દઈએ છીએ એટલા માટે. લોકાકાશ ની અંદર માની લો કે 1000 સમજો કે પ્રદેશ છે. માની લો, કલ્પના કરો તમે, માની લો કે 1000 પ્રદેશ છે. તો એક એક પ્રદેશ ઉપર એક એક કાલાણુ સ્થિત છે. સ્થિત છે એટલે ત્યાં આગળ કાયમ રૂપે રહેલા છે. એક જગ્યાએ થી બીજી જગ્યાએ તેને કહેવાય કે સ્થળાંતર કરતા નથી. એમ એક એક જગ્યા પર રત્ન ની રાશિ ની માફક એટલે શું કે જયારે રત્ન ગોઠવી દીધા હોય એક 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 જગ્યા પર એવી રીતે સમજો કે એક એક જગ્યા પર સ્થિત છે. જો આપણે
ની અંદર આખું ઘર અને ઘર, તો ઘર ની અંદર સમજો કે 500 ફૂટ નો સમજો હલ છે, તો 500 ફૂટ ના હલ ની અંદર સમજો કે કેટલી ટાઇલ્સ આવે, તો માની લો કે 500 ફૂટ ના હોલ ની અંદર સમજો 250 ટાઇલ્સ આવે છે, તો આપણે લાદી બેસાડીએ ને, તો 250 ટાઇલ્સ જે બેસાડી તો કે છે કે હવે એક સમજો કે જે 250 ટાઇલ્સ છે, તો એક ટાઇલ્સ ઉપર સમજો કે ડિઝાઇન પાડવાની છે, તો કે છે કે કેટલી ડિઝાઇન પડશે, તો કે 250 એક ટાઇલ્સ પર એક, બીજી ટાઇલ્સ પર બીજી, ત્રીજી ટાઇલ્સ પર ત્રીજી, એવી રીતે 250 ડિઝાઇન 250 ટાઇલ્સ ઉપર પડી જાય છે. એવી રીતે અહીંયા આગળ કે છે કે આ કાળ દ્રવ્યો કેટલા, તો કે છે કે આકાશના પ્રદેશ કેટલા, લોકાકાશના અસંખ્યાત પ્રદેશ, તો કે એક એક પ્રદેશ ઉપર એક એક કાળાણુ અત્યારના જેને કહેવાય ફિક્સ છે, કથિત છે, તો કે છે કે લોકાકાશના પ્રદેશ અસંખ્યાત, તો કે છે કે કાળાણુ પણ એક એક પ્રદેશ ઉપર રહે છે, બાકી એની સંખ્યા પણ અસંખ્યાત કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નથી આવતું?
હાજી
હાજી
અસંખ્યાત છે, તો અસંખ્યાત પ્રદેશ, તો એક એક પ્રદેશ ઉપર એક એક કાલાણુ સ્થિત છે. આ કેવી રીતે રહે છે અને કેટલી સંખ્યામાં છે, હજી તો એની ચર્ચા ચાલી રહી છે. ફરીથી જીવ કેટલા છે, અનંત. ઉદગલ કેટલા છે, અનંતાનંદ. ધર્મદ્રવ્ય કેટલું છે, તો કે એક છે. અધર્મદ્રવ્ય કેટલા છે, એક છે. આખું આકાશ દ્રવ્ય કેટલું છે, એટલે કે એક છે. અને કાળ કેટલા છે, કાળ દ્રવ્ય, તો કે છે કે લોક પ્રમાણ અસંખ્યાત છે. હવે વાત આપણો પ્રશ્ન તમે એ કર્યો હતો કે અસંખ્યાત પ્રદેશ આકાશમાં અનંત ઉદગલ પરમાણુ કેવી રીતે રહી શકે, વાત એમ છે કે અનંત પુદગલ પરમાણુ ની વાત તો જવા દો, પણ એની અંદર અનંત જીવ દ્રવ્ય પણ રહે છે, ધર્માસ્તિ કે અધર્માસ્તિ કે, અને આકાશ દ્રવ્ય પણ રહે છે. આકાશ પ્રદેશ તો કે ધર્માસ્તિ કે ને ઘર કુમાર ધર્માસ્તિ કે પણ રહે છે, અને જેના માટે અસંખ્યાત કાળાણુ પણ ત્યાં ગળ જ રહે છે. સમજ છો, આ છ જેને કહેવાય કે લોકાકાશ છે ને, લોકાકાશ, લોકાકાશ ની કોઈ પણ એક જગ્યા એક ખૂણો પણ એવો નથી બાકી કે જ્યાં આગળ છ એ છ દ્રવ્ય ના રહેતા હોય. શું કીધું, ફરીથી, લોકાકાશ જે છે, લોકાકાશ, તમે લોકાકાશ નું ચિત્ર જોયું છે કે નથી જોયું, તમે બધા ખ્યાલ છે તમને?
હા હા જોયું છે. હા
નિલેશભાઈ, લોકાકાશ નું ચિત્ર ઘણી જગ્યાએ જોવા મળશે તમને, પરસ્પર જેવા નામ ખબર છે, સિમ્બલ વાળું ચિત્ર બતાવવામાં આવે છે. હવે શાસ્ત્ર ની ભાષામાં વાત કરું સાદી અને સરળ, તો એનું લોકાકાશ નું વર્ણન બતાવ્યું છે, તો કે છે કે કોઈ એક મનુષ્ય હોય, મનુષ્ય, તો કે છે કે બે પગ પહોળા કરે અને બે હાથ અને કમર ઉપર રાખે, અને એનું જે ચિત્ર બને છે એની ટાઈપનું લોકાકાશ નું આકાર શેપ બની જાય છે. એની જે લંબાઈ છે 14 રાજ્યુ છે, અને આ બધી પહોળાઈ પછી એની 7 રાજ્યુ બને છે. એવી રીતે પછી એનું વર્ણન છે, તો આપણે એનો વિષય નથી, પણ એવું એ લોકાકાશ નું ચિત્ર છે, આકાશ નું નથી. મારે એક પ્રશ્ન તમને પૂછી લઉં કે લોકાકાશ છે, લોકાકાશ એ આકાશ ની કઈ બાજુ હશે? જેવા લોકાકાશ, લોકાકાશ અને અલોકાકાશ આવા બે શબ્દ આવે છે, લોકાકાશ અને અલોકાકાશ. હકીકત ની અંદર બે આકાશ નથી, એ આખું મળીને એક અખંડ આકાશ છે. પરંતુ જ્યાં જીવાદી પાંચ દ્રવ્યો રહે તે જગ્યાને લોકાકાશ કહેવામાં આવે છે, અને બાકીની કેટલીક પણ ખાલી જગ્યા છે જ્યાં જીવાદી પાંચ દ્રવ્યો રહેતા નથી, એટલું આકાશ દ્રવ્ય જોવામાં આવે છે, એના પ્રદેશો જોવામાં આવે છે, તેને અલોકાકાશ કહેવામાં આવે છે. હવે આ જે આકાશ છે ને અલોકાકાશ, સમજો એ તો ઘણું મોટું છે, એ તો અનંત માં થશે, અને લોકાકાશ તો અસંખ્યાત પ્રદેશી છે. તો કે છે કે આ આખા આકાશ ની અંદર આ જે લોકાકાશ છે એ કઈ બાજુ છે, ડાબી બાજુ છે કે જમણી બાજુ છે?
વચ્ચે છે, એકદમ
મધ્યમાં,
ઉપર સેન્ટર માં છે. સમજો, ઉપર ની નથી, નીચે નથી, ડાબી બાજુ, જમણી બાજુ, એ કેવું આવશે જ નહીં, કારણ કે એની ડાબી બાજુ પણ અનંત પ્રદેશો, જમણી બાજુ પણ આકાશ ના અનંત પ્રદેશો ફેરાયેલા છે. એનો અંત જ નથી, એનો છેડો જ નથી, એનું કોઈ એની રીતે તમે જ્ઞાનમાં નક્કી કરો કે હીરો અંત તો આવે નહીં, પરંતુ જે અનંત પ્રદેશ છે એનો અર્થ એ કરજો કે અનંત પ્રદેશો નો છેડો જ નથી, અંત જ નથી. એટલા માટે જેને કહેવાય કે બધી બાજુ, ચારેય બાજુ નહીં પણ બધી જ દિશાની અંદર પ્રસરાયેલી 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 જોવામાં આવે છે. અને મધ્યની અંદર આવી રીતે લોકાકાશની રચના જોવામાં આવે છે. અને ત્યાં આગળ સર્વજ્ઞ ભગવાને બે જીવાથી જેને કહેવાય છ દ્રવ્યો એક જ સાથે લોકાકાશની અંદર એક જ સાથે એક જ જગ્યા ઉપર આવી રીતે જેને કહેવાય પોતપોતાની સંખ્યાની અંદર રહેલા છે. વાત નંબર એક, વાત નંબર બે, શરૂઆતમાં આપણે જોઈ ગયા અને આ છ એ છ દ્રવ્ય અનાદિના છે, અનંત કાળ સુધી રહેવા વાળા છે અને કોઈ પણ દ્રવ્ય નો નાશ થતો નથી. એવા અન્ય કેટલાય મત એવા છે કે એમ સમજે છે કે મોક્ષ થયા પછી એ જ્ઞાન નો નાશ થઈ જાય એને મોક્ષ કહેવામાં આવે છે. તો કે છે કે એ વાત અને એ માન્યતા ખોટી છે. એટલે કે કોઈ પણ દ્રવ્ય નો અહીંયા આગળ નાશ થતો નથી, ઓછું થતું નથી. જો અન્ય દ્રવ્ય નો પણ નાશ માનવામાં આવે એક વાર એવો આવે કે જગત ની અંદર શૂન્યવાદ નો પ્રસંગ આવીને ઉભો રહી જાય. મતલબ કે જગત જ ના રહે, કેમ કે છ દ્રવ્ય ના સમૂહ ને તો વિશ્વ કહેવામાં આવે છે. હવે જો આવી રીતે એક દ્રવ્ય ઉદા થઈ જાય તો જેને કહેવાય કે વિશ્વ પણ ના રહે, વિશ્વ ની સત્તા રહેતી નથી. પરંતુ એવું જોવામાં આવતું નથી. કોઈ પણ દ્રવ્ય ની અંદર પરિણમન જોવામાં તો નિરંતર આવે છે પણ કોઈ પણ દ્રવ્ય નો નાશ જોવામાં આવતો નથી. એ કાયમ અનાદિ અનંત પોતપોતાની અવસ્થા રૂપે પરિણમન કરીને શકે છે. આ પ્રમાણે અવસ્થા જોવામાં આવે છે.
નિલેશભાઈ, નિલેશભાઈ એક ક્વેશ્ચન છે. હા જી, હા નિલેશભાઈ, આપણે કીધું અલોકાકાશમાં આકાશ દ્રવ્ય સિવાય બીજા કોઈ દ્રવ્ય નથી, બરાબર?
અલોકાકાશમાં,
હા અલોકાકાશમાં તો કાળ દ્રવ્ય પણ નથી, તો ત્યાં શું એમ કહેવાશે કે ત્યાં સમયનું, આઈ મીન ત્યાં કાળ દ્રવ્યનું અસ્તિત્વ નથી, તો ત્યાં પછી એનું પરિણમન કેવી રીતે થતું હશે? લાઈક કાળ દ્રવ્ય બધાને નિમિત્ત છે, બધા દ્રવ્યોને પરિણમનમાં, તો ત્યાં અલોકાકાશમાં કેવી રીતે થતું હશે?
આકાશ તો એક અખંડ દ્રવ્ય છે. હવે એ અખંડ દ્રવ્ય ની અંદર પણ કાળ દ્રવ્ય રહેશે કે નહીં? બીજી ભાષામાં કહીએ તો એ પણ આકાશ દ્રવ્ય માં રહેશે કે નહીં? ભલે લોકાકાશ માં રહેશે પણ આકાશ દ્રવ્ય માં રહેશે કે નહીં? હવે સમજો કે પરિણમન કરવા માટે જેને કહેવાય કે સમજો એક કાલાણું ને એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવાની જરૂર પડતી નથી. દાખલા તરીકે કાલાણું પોતે ઉભો થઈને અલોકાકાશ માં જાય તો એ અલોકાકાશ ના પ્રદેશો માં પરિણમન થાય અથવા તો એ દ્રવ્યો માં પરિણમન થાય, એટલે એવી અવસ્થા નથી. કાલાણું તો લોકાકાશ માં પોતપોતાની જગ્યાએ ખચિત છે, ફિક્સ છે. અને ત્યાંના જે કાલાણું જે છે, લોકાકાશ માં રહેલા જે કાલાણું જે છે, એ આખા આકાશ દ્રવ્ય ને પરિણમન ની અંદર નિમિત્ત બને છે. લોકાકાશ માં રહેલો કાલાણું જે છે એ ખરેખર કાળ દ્રવ્ય જે છે એ આકાશ દ્રવ્ય ને પરિણમન ના નિમિત્ત બની જાય છે. એના માટે કઈ એને ઉભા થઈને ત્યાં આગળ જવું પડે એવું નથી, પોતપોતાની જગ્યા પર ઉભા રહીને એ પરિણમન કરે છે. વાત એમ છે કે પરિણમન કરવું એ તો પોતાનો સ્વભાવ છે, સમજો. આકાશ દ્રવ્ય પોતે પોતાના ઉપાદાનગત યોગ્યતાથી પરિણમન કરે છે. ત્યારે એ કોના પર આરોપ આપ્યો? કે જેના પર આરોપ આપવામાં આવે તેને નિમિત્ત કહેવામાં આવે. તો કાળ દ્રવ્ય તો નિમિત્ત માત્ર છે અને નિમિત્ત એટલે અકર્તા, એ બીજાની અંદર કઈ કરે નહીં અને એની ઉપસ્થિતિ હોય. જયારે આકાશ દ્રવ્ય નું સ્વયં પોતાની યોગ્યતા થી નિરંતર પરિણમન થાય છે ત્યારે એ કાળ દ્રવ્ય પર નિમિત્તપણાનો આરોપ માત્ર આવે છે. ખ્યાલ આવ્યો? વાત બેસી ખ્યાલ આવ્યો? હેલો,
હા જી, હા જી નિલેશભાઈ, હા જી, હા, બહુ સરસ ક્વેશ્ચન નો આન્સર આવ્યો. હા જી,
પોઈન્ટ સમજાય છે ને? જેને કહેવાય જો આગળ આપણે જેમ જેમ ચાલશે ને, ધર્માસ્થી કાય, અધર્માસ્થી કાય, કાળ દ્રવ્ય એ બધાનું જયારે આપણે જેમ જેમ આપણે વિશ્લેષણ કરીશું ને, તો અર તમને અધિક સ્પષ્ટ થતું જશે કે દરેક દ્રવ્યમાં પરિણમન છે તે તો પોતાની ઉપાદાનગત યોગ્યતા છે અને એના બહારનું જે દ્રવ્ય જે ખાલી ઉપસ્થિતિ માત્ર જે છે એનામાં એવો ગુણ પણ છે કે બીજાનામાં એવું નિમિત્ત બને, તો એના ઉપર સંજોગ કે નિમિત્તપણાનો આરોપ આપવામાં આવે છે. પરંતુ કાળ દ્રવ્ય કે આકાશ દ્રવ્યને પરિણામ આવે છે એમ બિલકુલ છે નહીં. કારણ કે આપણે શરૂઆત કરતા પહેલા એમ આપણે વાંચીને આવ્યા કે એ જ દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણામ કરાવતું નથી, અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ બંને વચ્ચે એવો જોવામાં આવે છે. એ પ્રમાણે આપણે ચર્ચા જોઈએ બરોબર. હવે આગળ હવે એની અંદર સૌથી પહેલા કે જીવ દ્રવ્યની વાત કરીએ. જાતિ અપેક્ષા છ દ્રવ્ય અને છ દ્રવ્યમાં આપણે જીવ દ્રવ્ય આપણે ઘણી વાર પાઠમાં શીખ્યા છીએ કે જીવ દ્રવ્ય કોને કહેવામાં આવે છે. એટલે જે જાણે છે, દેખે છે, જે સુખ દુઃખનો અનુભવ કરે છે, એટલે કે એવો જે આત્મા, એવો જે પદાર્થ જેનામાં ચેતનતા છે, એ પદાર્થને જીવ દ્રવ્ય કહેવામાં આવે છે. ભલા પાછળની ભલા છ ની પરિભાષા પછી આપણે આગળ વિસ્તારથી ચાલીએ. બીજું ઉદગલ દ્રવ્ય, જેવો સાત તત્વ ના નામ આપણે અલગથી બોલીએ છીએ, હવે છ દ્રવ્યના નામ અલગથી બોલીએ છીએ. સાત તત્વમાં જીવ, અજીવ, આશ્રવ, ગમ, સંવર, નિદ્રા અને મોક્ષ, તો ત્યાં જીવ અને અજીવ બોલીએ છીએ. ત્યારે જયારે દ્રવ્યોની વાત કરીએ છીએ ત્યારે જીવ, પુદગલ, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ અને કાળ, તો જીવ અને અજીવ, તો ત્યાં આગળ તો સાત તત્વમાં જીવ અને અજીવ બોલીએ છીએ અને દ્રવ્યની અંદર જીવ અને ઉદગલ બોલીએ છીએ. એ જરા ખાસ ખ્યાલમાં રાખજો. ઉદગલ અજીવ છે, પણ અજીવ માત્ર પુદગલ જ નથી, પણ ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ અને કાળ એ બધા પણ દ્રવ્યો જેને કહેવાય છે એની અંદર સમાહિત થયેલા છે. અજીવ બોલીએ છીએ ત્યારે પુદગલ ને છોડીને બાકીના પણ દ્રવ્યો એની અંદર આવી જાય છે, અને જયારે પુદગલ બોલીએ છીએ ત્યારે જે પુદગલ દ્રવ્ય આવશે બાકીના જે દ્રવ્યો છે એની અંદર આવશે નહીં. આ બધો ખ્યાલ રાખો બરાબર છે. હવે જોડો પુદગલ દ્રવ્ય કોને કહેવામાં આવે છે, જેનામાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ જોવામાં આવે છે, તેને પુદગલ દ્રવ્ય જોવામાં કહેવામાં આવે છે. જો વર્તમાનમાં આપણને અત્યારે ઇન્દ્રિય જ્ઞાન છે, તો આ ઇન્દ્રિય જ્ઞાનના માધ્યમથી એ ઇન્દ્રિય જ્ઞાન છે તે આ જળ ઇન્દ્રિયના માધ્યમથી પ્રવૃત્તિ કરે છે. તો જળ ઇન્દ્રિય એટલે નિમિત્ત છે એમ, તો જળ ઇન્દ્રિય નિમિત્ત છે અને એના માધ્યમથી આપણું આ ઇન્દ્રિય જ્ઞાન પ્રવૃત્તિ કરે છે. તો ઇન્દ્રિય જ્ઞાનથી આ પાંચ ઇન્દ્રિયની વાત ચાલે છે, તો ઇન્દ્રિયના માધ્યમથી એ જે જ્ઞાન પ્રવૃત્તિ કરે છે અને એનો જે વિષય બને છે એ એકમાત્ર પુદગલ જ એનો વિષય બને છે, બીજું કોઈ દ્રવ્ય એનો વિષય બની શકતો નથી. ખ્યાલ આવે છે કે નહીં? દાખલા તરીકે જીભથી રસ ચાખ્યો તો રસ શું છે એ તો એક પુદગલ દ્રવ્ય છે. સમજો, આ કાને કે શબ્દ સાંભળીએ છીએ તો શબ્દ શું છે તો કે એ પણ પુદગલ દ્રવ્ય છે. આપણને પુદગલ દ્રવ્ય દેખાતા તો છે નહીં, શબ્દ તો દેખાતા નથી, તો પુદગલ દ્રવ્ય કેવી રીતે? વાત એમ છે કે આંખીથી આપણે જોઈ ના શકીએ એટલે પુદગલ દ્રવ્ય નથી એમ નથી. ભલે આપણા જ્ઞાનનો વિષય નથી બોલતો, પરંતુ સમજો કે કેવલી ભગવાનના જ્ઞાનનો વિષય અવશ્ય બને છે. એ પરમાણુ એટલા બધા સૂક્ષ્મ છે કે આપણી આંખનો વિષય એ બનતો નથી, આપણી આંખનો તો સુર પુદગલ કંદો જ વિષય બને છે. એમ તો એક પરમાણુ પણ આપણા જ્ઞાનનો વિષય નથી બનતો, અવધિ જ્ઞાન કે કેવલ જ્ઞાન એ ભગવાનનો જ વિષય બની શકે છે. આપણા જ્ઞાનનો પણ વિષય ને એમાં બધા અવધિ જ્ઞાનનો વિષય નથી બનતો. તો કહે કે એટલે પૂતગલ જેને કહેવાય કે એની સત્તા નથી એમ નથી. શબ્દ જે છે જે કાનમાં પડે છે તો કહે છે કે એ પણ પૂતગલ દ્રવ્ય છે. આંખથી જે પણ વસ્તુ જોવામાં આવે છે તે બધા પૂતગલ દ્રવ્ય એટલે કે પૂતગલ સ્કંદો જ જોવામાં આવે છે. આમ કે છે કે જેનામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વિષયો જે છે એ બધા પુદગલ દ્રવ્ય જ આપણને જણાય છે. આ બે દ્રવ્યની વાત છે. હવે વાત આવે છે ધર્માસ્તિકાય. ધર્માસ્તિકાય દ્રવ્ય કોને કહેવામાં આવે છે? જો ધર્મ દ્રવ્ય પણ કહી દઈએ છીએ, ધર્માસ્તિકાય પણ કહી દઈએ છીએ, ખ્યાલ આવે છે કે નહીં? તો એ બધા શબ્દનો શું અર્થ છે પછી પછી લઈશું, અત્યારે સામાન્ય રીતે વાત કરીએ. તો ધર્માસ્તિકાયનું કામ શું છે? તો ધર્માસ્તિકાય કોને કહેવાય? કે સ્વયં ગમન કરતા જીવ અને પુદગલને ગમન કરવામાં જે નિમિત્ત હોય એને ધર્માસ્થી કાહી દ્રવ્ય કહેવામાં આવે છે. જો આપણે હમણાં રચના જોઈ હતી કે વિશ્વની અંદર એટલે કે લોકની અંદર લોકાકાશની અંદર જીવ અનંત રહે છે, ઉદગલ અનંત અનંત રહે છે, એવી રીતે ધર્માસ્થી કાહી પણ એક પણે રહે છે. એક એટલે એક પોતે જેને કહેવાય કે વન યુનિટ, એવી રીતે સેપરેટ દ્રવ્ય ધર્માસ્થી કાહીનું પણ જગતની અંદર જોવામાં આવે છે. એટલે વિશ્વની અંદર કેવી રીતે રહે, લોકાકાશમાં કેવી રીતે રહે, તો કે ફેલાયેલું છે, વ્યાપ્ત છે, પ્રસરેલું છે. એ આખું જે 343 ગણરાજ્યું છે એમાં આખું ને આખું જેને કહેવાય કે આ ધર્માસ્થી કાહી દ્રવ્ય જે છે તે કહે છે કે એ પ્રસરાયેલું છે. ખ્યાલ આવે છે કે જો આપણે જીવ સંખ્યા અપેક્ષા અનંત કીધા, હવે જીવના પ્રદેશ કેટલા, તો કે જીવના પ્રદેશ અસંખ્યા પ્રદેશી છે. જીવ એક પ્રદેશી પણ નથી અને અનંત પ્રદેશી પણ નથી, પણ અસંખ્યાત પ્રદેશી છે. પૂદગલ તો કે પૂદગલ એક પ્રદેશી પણ છે અને બહુ પ્રદેશી પણ છે. પછી કેવી રીતે છે પછી ચર્ચા કરીએ છીએ. પેલા આ ખાલી સાંભળો, ધર્માસ્તિકાય તો કે ધર્માસ્તિકાય પણ અસંખ્યાત પ્રદેશી છે. એમ કહીને આપણે શું કહેવા માંગીએ છીએ કે દાખલા તરીકે લોકાકાશ અસંખ્યાત પ્રદેશી છે, આકાશના અસંખ્યાત પ્રદેશ રોકે છે, એવી રીતે ધર્માસ્તિકાય પણ લોકાકાશ ની અંદર આખું પ્રસરેલું છે, ફેલાયેલું છે, વ્યાપ્ત છે. લોકાકાશ નો એવો કોઈ ખૂણો એવો કોઈ પોઈન્ટ બાકી નથી કે જ્યાં ધર્માસ્તિકાય ન હોય. તો આવી રીતે ફેલાયેલું અને વ્યાપ્ત છે ધર્માસ્તિકાય. તો કે છે હવે એનામાં એવો કયો ગુણ છે, તેથી એનામાં ગતિ હેતુત્વ નામનો ગુણ છે. ગતિ હેતુત્વ એટલે હેતુત્વ એટલે કારણ, એ ગતિ કરવામાં નિમિત્ત બને. નિમિત્ત એટલે અહીંયા કારણ એટલે નિમિત્ત કારણ સમજવું. તો કે છે કે ગતિ કરવામાં તો કે કોને ગતિ કરવામાં નિમિત્ત બને, તો કે જીવ અને પૂદગલ ને. તો કે જગત ની અંદર જાતિ અપેક્ષા જે છ દ્રવ્ય છે એમાં જે જીવ અને પૂદગલ બે દ્રવ્ય જે છે, તો કે એ બંને માં જ ગમન થઈ જોવામાં આવે છે. એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવાનું કાર્ય એ ખાલી આ જીવ અને પૂદગલ માં જ જોવામાં આવે છે. અને એ લોકો જયારે એક જગ્યાએ થી બીજી જગ્યાએ જયારે ગમન કરે છે ત્યારે જે દ્રવ્ય નિમિત્ત બને તેને ધર્માસ્તિકાય કહેવામાં આવે છે. એટલે સ્વયં ગમન કરતા, એની પરિભાષા પહેલા બોલું છું પછી ઘટિત કરીએ છીએ. સ્વયં ગમન કરતા જીવ અને પૂદગલ ને ગમન કરવામાં જે દ્રવ્ય નિમિત્ત હોય તેને ધર્માસ્તિકાય દ્રવ્ય કહેવામાં આવે છે. સૌથી પહેલો શબ્દ વાપરે છે સ્વયં ગમન કરતા. સૌથી પહેલો શબ્દ વાપરે એનો અર્થ એ થઈ ગયો સ્વયં શબ્દ નો કે ખરેખર ધર્માસ્તિકાય ગતિ કરાવતું નથી. જીવ અને પૂદગલ ને ધર્માસ્તિકાય ગતિ નથી કરાવતું, પરંતુ જયારે જીવ અને પૂદગલ સ્વયં પોતે ક્રિયાવર્તી શક્તિ ના કારણે એક ક્ષેત્ર થી બીજા ક્ષેત્ર માં ક્ષેત્રાંતર થાય છે, ગમન કરે છે, ત્યારે એની અંદર નિમિત્ત રૂપે કયું દ્રવ્ય નિમિત્ત બને છે, તો કે ધર્માસ્તિકાય નિમિત્ત બને છે. દાખલા તરીકે આપણે ઘરે થી મંદિર એ જઈએ છીએ, તો સમજો કે ઘર માંથી નીકળ્યા, ગાડી સ્ટાર્ટ કરી અને મંદિર આગળ આપણે આવ્યા, તો રસ્તામાં ગાડીમાં બેસીને મંદિર માં જે આવ્યા તેમાં કયું દ્રવ્ય નિમિત્ત બન્યું, તો કે છે કે તમે સૌથી પહેલા તો એ કહો કે આવ્યા કેવી રીતે. તો વાત એમ છે કે ગાડી એક પૂદગલ દ્રવ્ય છે, તમે એક જીવ દ્રવ્ય છો. આ બંને અલગ અલગ જાતિના છે, જીવ અને પૂદગલ. તો કે જીવમાં પણ ક્રિયાવર્તી નામની એક શક્તિ પડેલી છે, અને એ પૂદગલ એટલે કે ગાડીઓના પરમાણુ જે પૂદગલ છે એમાં પણ ક્રિયાવર્તી નામની શક્તિ પડેલી છે. તો કે છે કે ક્રિયાવર્તી શક્તિનું કાર્ય શું, કે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રની અંદર ક્ષેત્રાંતર થવું અને એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ક્ષેત્રાંતર થઈને સ્થિર થવું. તો કે છે કે આ બધું ક્રિયાવર્તી શક્તિનું કાર્ય જોવામાં આવે છે. તો કે એ ક્રિયાવર્તી શક્તિ છ દ્રવ્યમાંથી માત્ર ખાલી જીવ અને પૂદગલમાં જ જોવામાં આવે છે. બાકીના ચાર દ્રવ્યની અંદર એ ક્રિયાવર્તી શક્તિ જોવામાં આવતી નથી. કયા કયા? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાય. આ જે ચાર દ્રવ્યો છે એની અંદર ક્રિયાવર્તી શક્તિ જોવામાં આવતી નથી. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્ષેત્રાંતર થતું નથી, પરંતુ જીવ અને પૂદગલમાં એની ક્રિયાવર્તી શક્તિ જે ઉપાદાન, એની ક્રિયાવર્તી શક્તિ છે જેના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવી રીતે જઈ શકે છે. અને એમાં પોતપોતાની ક્રિયાવર્તી શક્તિ, સાંભળજો બરોબર, તમે તમે ગાડીમાં બેસીને મંદિરે આવ્યા તો ગાડી તમને લઈ આવ્યું એમ પણ નથી, અને ધર્માસ્થિર સાઈ દ્રવ્ય પણ તમને લઈ આવ્યું એમ પણ નથી, પણ તમારા જીવ દ્રવ્યમાં એ ક્રિયાવર્તી શક્તિ હતી એટલે તમે ઘરેથી એટલે કે એક ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયા, એટલે કે ઘરેથી મંદિરે જગ્યાએ ગયા તો ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવામાં જીવ દ્રવ્યની ક્રિયાવર્તી શક્તિ, તમારા જીવ દ્રવ્યની ક્રિયાવર્તી શક્તિ એને કહેવાય ઉપાદાન. અને નિમિત્ત કોણ બહેનું? તો કે છે કે નિમિત્ત ની અંદર એને કહેવાય કે ગાડીને તો નિમિત્ત કહેવાય, પણ એ આપણે બીજા દ્રવ્યોની વાત કરીએ છીએ તેની અંદર નિયમ રૂપમાં તમને કે આ જે ભરમાસી કાય દ્રવ્ય છે તે તમને નિમિત્ત બને છે. કોને કોને નિમિત્ત બહેનું? જીવ દ્રવ્યથી પણ નિમિત્ત બન્યું છે, અને આ ગાડીના પરમાણુ એને પણ જેને કહેવાય નિમિત્ત બન્યું છે, એ જ જગ્યાએથી બીજી જગ્યાએ એ ગાડી પણ એ પ્રમાણે ક્રિયાવર્તી શક્તિના કારણે રહી છે. આ પ્રમાણે નક્કી થાય છે નિમિત્ત કાર્ય થતું નથી, પરંતુ જયારે જે દ્રવ્ય ઉપસ્થિત છે અનુકૂળ હોવાનું આરોગ્યના પર આવે તો તેને નિમિત્ત કહેવામાં આવે છે. આપણને પ્રશ્ન થાય કે બીજા ત્યાં કેટલાય દ્રવ્ય છે તો તમે એને કેમ નથી કહેતા? વાત એમ છે કે જગત ની અંદર જે છ દ્રવ્ય છે એમાં જેને કહેવાય કે આ ધર્માસ્થિર કાયનો એ પોતાનો ગુણ છે ગતિ હેતુત્વ, મતલબ કે ગતિ ના નિમિત્ત બનવાનો એનો પોતાનો ગુણ એ જ જેને કહેવાય ધર્માસ્થિર કાયમાં જ જવામાં આવે છે. તો એના માટે એટલે કે ધર્માસ્થિર કાયને જે નિયમ થી નિમિત્ત કહેવામાં આવે છે. દાખલો કોઈ આપો છો શાસ્ત્રમાં કે દાખલા તરીકે પાણી હોય પાણી એમાં માછલી ગમન કરે છે, તો કે છે કે જેમ માછલી જે છે એ તો પોતે ગમન કરે છે પોતાની ઉપાદાન ગતિઓ દેખાતી, એટલે એમાં નિમિત્ત કોણ બન્યું? તો કે છે ગમન કરવામાં એ પાણી નિમિત્ત બની જાય છે. એવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં નિમિત્ત કોણ બનશે? તો કે ધર્માસ્થિર કાય નિમિત્ત બને છે. એ ધર્માસ્થિર કાય દ્રવ્યનો વિશેષ ગુણ કહેવામાં આવે છે કે જે સ્વયં ગમન કરતા જીવ અને પુદગલને ગમન કરવામાં જે નિમિત્ત હોય તેને ધર્માસ્થિર કાય દ્રવ્ય કહેવામાં આવે છે. જો બે ઉદાહરણ, રોટલીઓ રોટલી આપણે સમજો કે આપણે ભોજન કરીએ છીએ તો એ વખતે સમજો કે મોઢામાં રોટલી મૂકીએ છીએ, અને મોઢામાં રોટલી મૂકીને આપણે સમજો કે ગળેથી ઉતાડીએ છીએ, તો કે છે કે મોઢામાં મૂકેલી જે રોટલી છે તે કે છે કે એ તલા ક્યાંથી આવી? તો કે એ રોટલી તલા કરી પરથી ઉતરી, પછી ત્યાંથી આપણી ડીશ પર આવી, અને ડીશ પરથી આપણે એનો કટકો કરીને આપણે મોઢામાં મૂક્યો, અને મોઢામાં મૂક્યો અને પછી આપણા પેટમાં ગઈ. તો કે છે કે આ રોટલીના પરમાણુ એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્ષેત્રાંતર થયા, તરી પરથી ડીશમાં આવી એક ક્ષેત્રાંતર, ડીશ પરથી મોઢામાં આવી બીજું ક્ષેત્રાંતર, અને મોઢામાંથી આપણા પેટમાં ગઈ એ ત્રીજું ક્ષેત્રાંતર. તો કે છે કે આ રીતે બધા ક્ષેત્રાંતર થયા એમાં નિમિત્ત કોણ બન્યું? તો કે એમાં નિમિત્ત કોણ બન્યું? તો કે એમાં નિમિત્ત ધર્માસ્થિ કાય દ્રવ્ય બને છે. આપણું પેટ છે ને પેટ, તો કે આપણા પેટની અંદર ધર્માસ્થિ કાય દ્રવ્ય હોય છે નહીં? તો કે હા, આપણા પેટની અંદર પણ ધર્માસ્થિ કાય દ્રવ્ય પડેલું છે. સમજો બરોબર, કારણ કે આપણે જોયું હતું કે આ લોક છે અને લોકની અંદર કોઈ પણ ખૂણો કોઈ પણ જગ્યા બાકી નથી કે જ્યાં આગળ ધર્માસ્થિ કાય દ્રવ્ય ન હોય. આમ જેટલા પણ આખું જેટલો પણ એરિયા છે 343 ઘન રાજુ પ્રમાણ અસંખ્યાત પ્રદેશ, તો કે તે ટોટલી આ ધર્માસ્થિર કાય દ્રવ્ય વ્યાપ્ત છે. તો કે આવી રીતે ધર્માસ્થિર કાય દ્રવ્ય બધાને આવી રીતે જયારે જયારે પણ ક્ષેત્રાંતર થાય છે ત્યારે નિમિત્ત બને છે. હરિયંત ભગવાન હોય હરિયંત ભગવાન તો મધ્ય લોકમાં બિરાજમાન છે, હવે સિદ્ધ દશા પ્રગટ થશે ત્યારે મધ્ય લોકમાંથી ઉર્ધ્વ લોકમાં વમન કરે છે. એક જ સમયની અંદર 14મા ગુણવત્તાનો અંત થાય છે, અને પછી બીજા મતલબ કે તરત જ જે સમય આવશે એ તો ત્યાં આગળ એક જ સમયની અંદર ઉર્ધ્વ ગમન સ્વભાવના કારણે એ લોકાગ્રહની ઉપર બિરાજમાન થઈ જાય છે. તો એ જે જીવ જે છે જે સિદ્ધ ભયનો અરિયંતમાંથી સિદ્ધાવસ્થા પ્રગટ થઈ અને મધ્ય લોકમાંથી જયારે ઉર્ધ્વ લોકમાં ગમન કરે છે ત્યારે એ વચ્ચે કયું દ્રવ્ય નિમિત્ત થયેલું? તો કે છે કે એ ધર્માસ્થિર કાય દ્રવ્યના કારણે નિમિત્ત કારણે એ જીવ જગ્યાએથી એ જીવ છે સિદ્ધ ભગવાનનો એ મધ્ય લોકમાંથી ત્યાં ઉર્ધ્વ લોકની અંદર ગમન કરે છે. આમ જગતની અંદર જેટલા પણ દ્રવ્ય જે છે તે જે ક્ષેત્રાંતર કરશે તેની અંદર જે દ્રવ્ય નિમિત્ત બને છે તેને ધર્માસ્થિર કાય કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આમાં કોઈને પ્રશ્ન હોય તો પૂછો.
ના નિલેશભાઈ, કોઈને લાગતો નથી. ના, બહુ સરસ.
બરાબર ને?
હા જી.
હવે આપણે અહીંયા આગળ સમય પણ સમાપ્ત થઈ ગયો છે.
આગળ
આપણે બાકીના દ્રવ્યોની પણ વિશેષ થી ચર્ચા આપણે કરીશું.
બરાબર ને? બરાબર, બહુ સરસ.
હા, કોઈ પણ તમને પ્રશ્ન હોય તો તમે લખી રાખજો, નેક્સ્ટ ટાઈમ આપણે એવું હશે તેની ચર્ચા કરીશું.
ઓકે ઓકે નિલેશભાઈ, બહુ સરસ. આખા લોકનું સ્વરૂપમાં ડીપમાં જઈને અમને સમજવામાં આવ્યું આજે. ઘણા ક્વેશ્ચન પણ થાય છે અને બધા પણ ઘણું સરસ સોલ્યુશન આપ્યું આપણે. તો આપણે કન્ટિન્યુ કરીશું નેક્સ્ટ ટાઈમથી. અત્યારે અમીશા જીનવાણી સ્તુતિ કરી શકશે.
સો વાણી મસ્તક નમો સદા દેત બુધો, સદા દેત બુધો. 99 મંત્ર. મંગલકારી જીનવાણી માં તનો છે.
જય હો,
જય હો,
જય હો, જય જીનેન્દ્ર,
જય જીનેન્દ્ર.